વર્ગની અંદર વિદ્યાર્થીઓ બેઠા હોય અને એની અંદર જ્યારે કોઈક એવા પ્રકારની કહેવત કે પલાખું એવું કંઈક પૂછવામાં આવે તો બધાને નથી આવડતું. એમાંથી જો કોઈ તેજસ્વી વિદ્યાર્થીઓ હશે કે અમુક જ એનો જવાબ આપી શકશે ને, અને એમાંય પાછો કોઈ એક જ એવો હશે તરત જવાબ આપી શકનારો હશે. કશ્ચિત મામ વેત્તિ તત્વતા, કોઈ કંઈક એક જ એવું હશે કે તરત જ મને ઓળખી શકતો હશે. તો સાધુ હો તો સમજી લેજો, એને સમજવા માટે પણ આપણી પોતાની ક્ષમતા જોઈએ. જલ્દી નથી સમજી શકાતું. ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય પણ ઈશ્વર સામે આવીને ઉભો રહેતો હોય તો આપણે એને ઓળખી ના શકીએ. ભગવાન ગીતામાં એટલી સરસ રીતે કહે છે, આપણે આપણને બહુ સરસ રીતે સમજાવ્યું કે તમે બધાને જમાડીને પછી જમો તો તમને અમૃત ભોજન કર્યાનો આનંદ આવશે. યાંતિ બ્રહ્મ સનાતનમ, ઓર સનાતન બ્રહ્મની પ્રાપ્તિની અનુભૂતિ એને થશે જે બધાને ખવડાવીને પીરસીને પછી ખાય છે. હવે દરેકને આનંદ આપીને પછી પોતે આનંદનો અનુભવ કરે છે, એટલે થઈ ગયો યજ્ઞ. એને સાર્વત્રિક ભાવના એના મનમાં વ્યાપક બ્રહ્મની અનુભૂતિ એને થઈ. પોતે તૃપ્ત થતા પહેલા સર્વને અધિકારીઓને આપી અને પછી પોતે લે. એને ભગવાને પોતાના શ્રીમુખે કહ્યું, યાંતિ બ્રહ્મ સનાતન, જે આવો યજ્ઞ કરે છે સર્વને તૃપ્ત કરીને તૃપ્ત થાય છે. જુઓ બીજા બધાને સંતોષ આપે, તૃપ્ત કરે અને પછી પોતે તૃપ્ત થાય, ત્યારે કહે છે કે એને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. યાંતિ બ્રહ્મ સનાતનમ, સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ક્યારે? સ્વને મૂકી દઈને, સ્વાર્થને છોડી દઈને, સર્વત્રની દ્રષ્ટિ કરીને. અને એટલા માટે તો મહાપુરુષો અન્ન ક્ષેત્ર દ્વારા જે ભૂખ્યાના પેટમાં બેઠેલો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત સર્વમાં જે બેઠેલો છે, પહેલો એને તૃપ્ત કરવું. એને તૃપ્ત કરવાનો એને કેટલો આનંદ થાય. ક્ષેત્ર મેં જો આતે હૈ રોટી પાતે, શાંત શાંત હોતે ઓર ચલે જાતે. એમ સાધુ માણસ હોય તે સમજી શકે. અને એ સાધુ સર્વની અંદર ઈશ્વરનું દર્શન કરે કે તૃપ્ત કરવા માટે અન્નક્ષેત્ર લઈને બેસે, પ્યાલો ઠંડા પાણીનો પરબ લઈને બેસે કે જે કોઈ તરશો આવશે ને પાઈશ, અને પીશે પાણી કે જમશે એટલે એનો અંદર બેઠેલો ભગવાન શાંતિને સંતોષને તૃપ્તિ પ્રાપ્ત કરશે. સાધુ હો તો સમજી લેજો. અને આ બધા સાધન છે ત્યાં સુધી પહોંચવા માટેના, વ્યાપક બ્રહ્મને ઓળખવા માટે ને પામવા માટે. કોઈ પણ આવ્યો, પરિચિત કે અપરિચિત, મિત્ર કે શત્રુ, કોઈ પણ આવ્યો, હિતેશી આવ્યો કે અપમાન કરવા વાળા આવ્યો, એને પાણો પાલીનો પાલાનો એક પાણી પાઈ દીધું, એક પ્યાલો, એ ભૂખ્યો છે એને ખવડાવી દીધું, આ છે પરબ, આ છે અન્નક્ષેત્ર. અને એ રીતે જ ધીમે ધીમે સર્વત્ર સમભાવથી સેવાભાવથી પોતાને એ સાત્વિક બનાવી શકશે. પોતાનો અહંકાર ઉતારીને પોતે ધીમે ધીમે સ્વથી સર્વેશ્વર સુધી પહોંચવા માટેનો આ એનો એક માર્ગ છે. અને એ એ રીતે પહોંચ પોતાની યાત્રામાં. તો કે સાધુ હો તો સમજી લેજો આ યોગ કલાની કુંજી. યોગ એટલે ઈશ્વર સાથેનું અનુસંધાન, ઈશ્વરની પ્રાપ્તિ માટેની આ એક જ ચાવી છે, સમજી રાખજો. તમે આટલી જ દ્રષ્ટિ કેળવો કે જગતમાં સર્વત્ર એક ઈશ્વર રહેલો છે, બધામાં છે, કોઈનામાં નથી એમ નહીં. એટલે સર્વની પ્રત્યે આપણી દ્રષ્ટિ એવી થવી જોઈએ કે કોઈ કોઈના પ્રત્યે ક્યારે પણ મનની અંદર કોઈ અન્ય ભાવ ઉત્પન્ન ન થાય. બધામાં, બધાની અંદર એ ભગવાન બેઠેલો છે, સૌમાં છે, સર્વત્ર છે, પણ સૃષ્ટિમાં માત્ર ઈશ્વર તો એક જ છે, અન્ય નથી. બસ આ જે સમજણ જેટલી ઊંચી વધશે એટલો જ ઈશ્વરનો સાક્ષાત્કાર, પરમાત્માની નું દર્શન, એની અનુભૂતિ આપણને સાહજિકતાથી થયા કરશે. પછી પ્રયત્ન નહીં કરવો પડે, એના માટે નાક દાબીને બેસવું નહીં પડે, આંખ બંધ કરીને બેસવું નહીં પડે, કોઈ તીર્થમાં નહીં જવું પડે, કોઈ મંદિરમાં નહીં જવું પડે, કોઈ ઈશ્વરને શોધવા પણ નહીં જવું પડે. સાહજિકતાથી તમને તમારી એની એ જ અવસ્થામાં ત્યાંને ત્યાં જ તમને પ્રાપ્ત થઈ ગયેલો હશે આ સાક્ષાત. અને એ અનુભૂતિ જ્યારે પોતામાં થાય ને ત્યારે સમજાય કે હું હવે કંઈક કોઈક જગ્યાએ પહોંચી શક્યો છું. એટલે એ સમજણ અને એ સાધુતા આ ઈશ્વર સાથેના અનુસંધાન માટેની આ એક જ માત્ર દિશા છે, આ એક જ માત્ર માર્ગ. એના વડે જ, એનાથી જ તમે એને પામી શકશો, એના સુધી તમે પહોંચી શકશો. નહીંતર તમે જ્યાં છો ત્યાં ના ત્યાં છો. જ્યાં સુધી વ્યવહારિક જીવન જીવતા હોઈશું અને ત્યાં સુધી ભેદ દ્રષ્ટિ આવવાની. જીવન જીવીએ છીએ ત્યાં સુધી વ્યવહાર છે, વ્યવહાર છે ત્યાં સુધી ભેદ છે, અને ભેદ છે ત્યાં સુધી અદ્વૈત સુધી નથી પહોંચી શકતો. એને પ્રાપ્ત કરવા માત્ર એક જ આપણી પાસે દ્રષ્ટિ હોય, ક્યારે કોઈના પ્રત્યે દ્વેષ ન કરવો, કોઈની પ્રત્યે અણછાજ તો દ્વેષ થવા જ ન દેવો, દ્રષ્ટિમાં દ્વેષ ન થવા દેવો, પોતાની વાણી શબ્દો વડે પણ દ્વેષ ન થવા દેવો, બને ત્યાં સુધી કોઈના પ્રત્યે. અને જ્યાં જ્યાં સુધી મનમાં અને વ્યવહારની અંદર ભેદ અને દ્વેષ રહેશે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. એટલે પહેલા પોતાને શાંત થવું હોય તો દ્વેષ કાઢી નાખવો પડશે. દ્વેષ નીકળ્યા વગર તમે તમારા જીવનની અંદર એક પણ શ્વાસ શાંતિથી નહીં લઈ શકો. દ્વેષ છે ત્યાં સુધી અશાંતિ, 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 ઉપાધિ, ઉદ્વેગ, આવેશ, બધું જ રહ્યા કરવાનું. અને એટલા માટે જ અહીંયા આગળ કહેવામાં આવ્યું કે આ જે ભેદ જે પ્રાપ્ત કરીશે એટલે કરી લેશે, જેને આ ભેદ પ્રાપ્ત થઈ ગયો એટલે આ ગૂઢતા જેને પ્રાપ્ત થઈ ગઈ, પછી એના જીવ વ્યવહારની અંદર કોઈ દિવસ ભેદ નહીં આવે. સ્વસ્થ ચિત્તથી સર્વની સાથે પોતાનો વ્યવહાર એવો બનાવી દેશે કે મારે શા માટે એની જોડે ઉપાધિમાં પડવું, ભલે એને જે કરવું હોય તે કરે, એને દ્વેષ કરવો, એને દુશ્મન માનવો તો માને, પણ મારે મારા તરફથી દુશ્મન નથી માનવું, તો એક તરફી તો શાંતિ થઈ જશે. અને પરિણામ એ આવશે કે આપણને તો શાંતિ મળશે જ, ભલે એને જે કરવું કરવા. કેટલાય મહાપુરુષો થઈ ગયા સંત વિભૂતિ, કે સાધુ સ્નાન કરવા માટે જાય અને પેલે જેટલી વાર સ્નાન કરીને જાય ત્યારે પેલા ઉપર થૂંકે, ફરી સ્નાન કરવા જાય, ફરી પાછું 80 વાર સ્નાન કરવા ગયા ત્યારે પેલાને એમ થયું કે આ સાધુની સાધુતાને વંદન કરવા જોઈએ, એટલે થૂંકતા થાક્યો, સાધુ નાતા નથી થાક્યો, પવિત્રતા આવીને એના પગમાં પડ્યો. પણ જો એની પોતાની જે ધીરજ હતી એ ગુમાવીને એમાં તિરાડ પડી ગયું હોત તો, પણ એણે પોતે પોતાના મનની અંદર જેટલી શાંતિને ધીરજ જાળવી રાખી, ટકાવી રાખી, એટલો જ એ આનંદમાં રહ્યો પોતાના. જગતના જીવન વ્યવહારમાં પણ આટલું જ આપણે ટકાવી રાખવાનું છે કે બને ત્યાં સુધી કોઈની સાથે દ્વેષ ભાવ છે જ પણ દ્રષ્ટિથી કે મનથી કે વાણીથી થવા જ ન દેવો, તો આપણે આપણી શાંતિ ક્યારેય ન ગુમાવીએ. જોગ કલાની ઊંચી સાધુ હો. જો સાધક તરીકે તમે તમારા જીવનમાં આગળ વધવા માંગતા હો તો આટલું સમજી રાખજો. અને ઉંમરની પણ એક અવસ્થા આવી જાય ને, એટલે વિચારો અને મગજ પણ આપોઆપ આમ શાંત ડાયલ્યુટ થઈ જાય કે ભલે ભાઈ હવે તું અપમાન કરીશ તો મારું શું જવાનું છે, નહીતર જુવાનીમાં હોય તો એનો પરચો બતાવી દે. અને ઘરની અંદર જ્યારે પોતાનું સંપૂર્ણ આધિપત્ય હતું ત્યારે તો એ આંખ કાઢે ને બૂમ પાડે ને તરત તાડો થઈ જાય, સામો માણસને શાંત કરી દે. પણ પોતે જ શાંત થઈ ગયા હોય પછી જે આપ્યું એ ખાઈ લે, જે મળ્યું એનો ઉપયોગ કરી લે, કેમ પોતે જ પોતાની જાતે શાંત થઈ ગયા. સાધુ હો તો સમજી લેજો. અને આ રીતે ધીમે ધીમે પોતાના જીવનની શાંતિની ઉપલબ્ધિ કરવી, પોતાની અંદર જ પોતે શાંત થઈ જવું અને પોતાના સ્વસ્વરૂપની સાથે જ રમ્યા કરવું. ભાઈ બસ આ બેઠા છે, હારીને નહીં, સમજણપૂર્વક જીવનથી અને શરીરથી થાકીને નહીં, પણ પોતાની અંદર ક્ષમતા છે એ ક્ષમતાને કેળવીને પોતે પોતાનામાં શાંત થઈ જાય. ક્ષમા વીરસ્ય ભૂષણમ, એ પણ એક ઉપાસના છે. પોતાની ક્ષમતા હોય છતાં પણ શાંત રહે બહુ સહેલું નથી. પોતાની અંદર ક્ષમતા હોય અને શાંત રહેવું એ બહુ અઘરી બાબત છે, પણ છતાંય ધીરજ રાખે તો એ છે. આપણા ઋષિએ કહ્યું કે ક્ષમા વીરસ્ય ભૂષણ, ક્ષમા રાખવી કોઈની અંદર પણ નિરાંત કોઈ પણ બાબતની અંદર આપણે જો ધીરજ રાખીશું, શાંત રહીશું ને, તો આપોઆપ સામેથી એ પ્રકારનો પ્રતિભાવ મળવાનો છે. અને એના ફલસ્વરૂપ એમ કહ્યું બસ તમારા જીવનમાં સમજણની ઊંચી ઊંચાઈ વધવા દો. સમજણની ઊંચાઈ જેટલી વધશે એટલા તમે તમારા જીવનમાં શાંતિથી તમે જીવી શકશો, કોઈ ઉપાધિ તમને નહીં આવે. મહાપુરુષો સંતો જુઓ વિચરણ કર્યા કરે છે. ઘર તો બે પાંચ પરિવાર બે પાંચ માણસોનું હોય, પણ એ મહાપુરુષનો પરિવાર એટલો બધો વિશાળ હોય છતાંય પોતે શાંત, કારણ એની ઊંચાઈ વધી ચૂકેલી છે. આ જોગ કલાની ઊંચી, આજ જીવનની અંદર અનુભૂતિ છે, આજ જીવનની વાસ્તવિકતા છે, અને આજ જીવનની ઉપલબ્ધિ છે. એ જેણે કેળવી લીધી ને એને માટે કહે છે કે સૃષ્ટિમાં એક સાહેબ છે. બસ એને એ જોગ કલાની ઊંચીને સમજી લેજો જો તમે સાધક તરીકે તમારા જીવનમાં આગળ વધવા માંગતા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુંદરાય મહારાજ કી જય. જય મહારાજ.